તારીખ 18/6/1997 શ્રી સમયસર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 203
આમ તો જીવ અને અજીવ અધિકાર સાથે લખ્યા છે પણ એમની 38 ગાથા સુધી જીવનો સ્વરૂપથી વર્ણન કર્યું છે સ્વસ્વરૂપથી અને પછીની ગાથાઓમાં 39-68 ગાથા સુધીમાં હજુ તે જીવ નથી કે તે માસ્તિથી જીવન પર કરે છે પ્રથમ અસ્થિથી જીવન પર કરે છે સમજાવ્યું છે પછી નાસ્તિથી જીવન પર સમજાવ્યું જીવ આવે છે બાકી આવો આવો આવે તો જીવ નથી જેમ કે રાગ તે જીવ નથી આઠ કર્મને વ્યવસ્થા આઠ કર્મની વચ્ચે રહેલો જીવ તેવો જીવ નથી શરીરવાળો જીવ નથી એમ નથી નથી કરીને નાસ્તિથી પણ કહ્યું છે આમાં શું છે સમયસારમાં જેને જીવનું સ્વરૂપ સમજાયું છે તે મુમુક્ષુ જીવ જીવનું સ્વરૂપ સમજવાની યોગ્ય સ્થિતિમાં આવી ચૂક્યો છે ઉત્કૃષ્ટ યોગ્યતામાં મુમુક્ષુની ઉત્કૃષ્ટ યોગ્યતામાં આવેલા જીવને આચાર્યશ્રી સૂત્રો દ્વારા જીવનું સ્વરૂપ સમજાવે છે એમ વાત છે એટલે સમજી જશે સમજવાની એની યોગ્યતા હોવાથી તે સમજી જવાનો એમ જવાનો બીજા અર્થમાં એમ લઈ શકાય કે આ શાસ્ત્ર સમજવા માટે આપણે સારી એવી પાત્રતાની તૈયારી કરીને સમજવું જોઈએ તો સમજાય નહીતર ન સમજાય પહેલા શ્રદ્ધા પ્રધાનતાથી 14મી ગાથામાં જીવનું સ્વરૂપ કહ્યું હતું હવે જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાનને મુખ્ય કરીને શુદ્ધનયના વિષયરૂપ જે શુદ્ધ આત્મા છે એનો અનુભવ જ સમ્યક જ્ઞાન છે એમ કહે છે અને તે અર્થમાં આ ગાથા કહી છે આ ગાથામાં જીવનું સ્વરૂપ પણ કહ્યું છે અને એવા જીવ સ્વરૂપને જે અનુભવે છે મૂળ જીવ સ્વરૂપ એટલે કે આત્માનું પરમ સ્વરૂપ આત્માનું પરમ સ્વરૂપ પરમ આત્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ પરમાત્માની સંધિ પરમ આત્મા પરમ બતા આત્મા તે પરમાત્મા એ પણ કહ્યું છે અને તેનો અનુભવ કરનાર તેને દેખનાર એટલે અનુભવ કરનાર તેનો મહિમા પણ આચાર્યદેવે કહ્યો છે કુંતી આચાર્યદેવે સૂત્રમાં ટીકાકારે તો અનુભવની વિધિ સમજાવી છે જીવ સ્વરૂપ કેવું છે એ 14મી ગાથામાં સારી રીતે વિસ્તારથી કહ્યું છે દ્રષ્ટાંતો આપીને ટીકામાં પૂછે એટલે ટીકાકારે 15મી ગાથામાં તો એ જીવ સ્વરૂપનો અનુભવ કેમ થાય એ વિષયની મુખ્યતાથી ટીકા કરી છે મૂળ ગાથામાં અનુભવી જીવને બહુ મોટી ઉપમા આપી છે અથવા એને બહુ મોટું નામ આપ્યું છે અને એ મોટું નામ છે સમસ્ત જીવ શાસન સ્વાનુભવી જીવ એ પોતે સમસ્ત જીન શાસન છે જીન શાસન સબમ એવો શબ્દ વાપરે છે. સામાન્ય રીતે આ ગાથામાં એમ કહ્યું કે દ્રવ્ય સુખ ને જૈન શાસન કહીએ, પણ દ્રવ્ય સ્વરૂપ શું છે કે જેને ભાવ સ્વરૂપ સંપન્ન છે, પ્રાપ્ત છે, એવા જીવની વાણી તે દ્રવ્ય સ્વરૂપ છે, એવા જીવનો વિકલ્પ તે દ્રવ્ય સ્વરૂપ છે, અને તેનો અનુભવ છે તે ભાવ સ્વરૂપ છે, એને ભાવ સ્વરૂપ જ્ઞાન કહે છે. અને ભાવ સ્વરૂપ જ્ઞાન કોને હોય કે જેને પોતાના પરમાત્મા સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ હોય, સાક્ષાત્કાર હોય તે. એટલે સ્વરૂપનો સાક્ષાત્કાર બાહ્ય જૈન શાસનમાં દ્રવ્ય સ્વરૂપ, અને દ્રવ્ય સ્વરૂપમાં કહ્યા પ્રમાણે શાસ્ત્રો અને જૈન મંદિરો અને પ્રભાવના પ્રસંગો એને જૈન શાસન કહે છે. જેમાં બહારની ધમાલ ઘણી દેખાય, જૈનમ જયતુ શાસન. પણ એ ઔપચારિક વાત છે, એ વાત તો ઔપચારિક છે. મૂળમાં જેને સ્વાનુભવ છે તે આત્મા જ સમસ્ત જૈન શાસન છે, અને તેની આજ્ઞા અનુસાર કોઈ પ્રભાવના કાર્યો થાય તો એના ઉપર જૈન શાસનનો આરોપ કરવામાં આવે. કેમ કે તે યથાર્થ પ્રકારે પ્રભાવના અધિકારીઓ થતા હોય છે, માટે જેને સ્વાનુભવ નથી એવા જીવો એવા કાર્યો કરે તો પણ ત્યાં જૈન શાસન નથી, એમ એમાંથી નીકળે છે. નાની કરે, નાનીની આજ્ઞા અનુસાર કોઈ કરે તો એ જૈન શાસનનો આરોપ એના ઉપર આવે, જૈન શાસનની પ્રભાવના થાય. પણ નાનીને સ્વીકારે નહીં, નાનીનું સ્વરૂપ સમજે નહીં, તેની આજ્ઞામાં વર્તે નહીં, વિમુખ વર્તે, અને નાની કરે એવા જ કાર્યો એ કરે તો એને જૈન શાસન છે, કેમ કે સમસ્ત જૈન શાસન આવી ગયા છે, તેથી બાદ જૈન શાસન નથી. જો પસદી અપાણમ અબદ્ધ પુઠમ અનણમ અવિશેષમ અપદેશ સત્મંજમ તસદી જીન શાસણમ સર્વમ. અબદ્ધ સ્પષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ અને ભાવ જીન શાસન સકળ દેખે ખરે. જે પુરુષ આત્માને અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ નિયત અને અસંયુક્ત દેખે છે, તે સર્વ જીન શાસનને દેખે છે, કે જે જીન શાસન બાહ્ય દ્રવ્યસ્વરૂપ તથા અભ્યંતર જ્ઞાનરૂપ ભાવસ્વરૂપ વાળું છે. જે પુરુષ નામ જે આત્મા, પુરુષ એટલે સ્ત્રી પુરુષની વાત નથી, જે કોઈ આત્મા આત્માના મૂળ સ્વરૂપને, મૂળ સ્વરૂપ કેવું છે, અબદ્ધ સ્પષ્ટ છે, કર્મથી બંધાયેલું નથી અને કર્મથી સ્પર્શાયેલું પણ નથી, કર્મ એને અડ્યા પણ નથી, કર્મે આત્માને બાંધ્યો પણ નથી, મૂળ સ્વરૂપ સુધી કર્મની પહોંચ નથી, અનન્ય છે. એટલે કે અન્ય અન્યપણે થતી જે ચાર ગતિની અવસ્થાઓ તેવું આત્મા નથી, પોતાના મૂળ એક પરમાત્મા સ્વરૂપે અનાદિ અનંત છે. અવિશેષ છે એટલે કે એની વિશેષતાઓના ભેદો જેમાં વિલય પામ્યા છે એવું સામાન્ય સ્વરૂપ છે. અવિશેષ એટલે સામાન્ય, વિશેષ નહીં તે સામાન્ય. આત્મામાં વિશેષતાઓ તો અનંત છે, પણ એ જાણવાનો વિષય છે, અનુભવ કરવાનો નહીં, માનવાનો નહીં, જાણવાનો વિષય છે. જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સ્થિત્વ, વસ્તુત્વ, પ્રભુત્વ, અગુરુ, લઘુત્વ, અનંત ગુણો છે, અનંત વિશેષતાઓ છે, પણ એ બધો જાણવાનો વિષય છે. કોઈ પણ વિષય આપણે સામે આવે ત્યારે એની ખતમણી માટે બે ખાતા છે, એ જાણવાનો અને એક અનુભવ કરવાનો. સત્સંગમાં ધ્યાન રાખવા જેવી વાત આટલી છે કે અનેક વાતો સત્સંગમાં આવશે, એમાં કેટલીક વાતો માત્ર જાણવાની છે અને કેટલીક વાતો અનુભવ કરવા માટેની ઉપયોગી છે, આદરવાની છે. એનું બાયફર્કેશન કરતાં પોતાને આવડવું જોઈએ અને ન આવડે તો એ શીખવું જોઈએ સત્સંગના યોગે. એમાં જાણવા જેવું છું અને અનુભવ કરવા જેવું છું. મહિમા કરે છે પણ મહિમા કરવા જતાં એને વિકલ્પમાં રોકાવું પડે છે, અને જ્યાં સુધી એ વિકલ્પમાં રોકાય છે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થતો નથી. એટલે એ રીતે મહિમા કરવા જતાં ગુણભેદથી શક્તિઓની જુદી જુદી શક્તિઓથી મહિમા કરવા જતાં એ વિકલ્પો નિર્વિકલ્પ અનુભવમાં અંતરાયરૂપ થાય છે. નિર્વિકલ્પ અનુભવ થવા દેતો નથી. એટલે જે સાધક આત્મા છે એને સ્વરૂપની મહિમાના વિકલ્પોની અપેક્ષા બુદ્ધિ નથી હોતી. સ્વરૂપનો મહિમા કર્તવ્ય નથી એમ નથી, પણ ભેદથી મહિમા કર્તવ્ય નથી, વિકલ્પથી મહિમા કર્તવ્ય નથી. તમારે કોઈની પ્રશંસા કરાવવી હોય તો જેને બહુમાન હોય એને માઇક સોંપવું જોઈએ. કોને આપવું જોઈએ? જેને ખરેખર બહુમાન હોય એને. પણ અંદરમાં જે વૈમનસ્ય કે ઈર્ષા રાખતો હોય એની પાસે તમે વખાણ કરાવવા જાઓ તો કેટલાક કરે અને અભિપ્રાય વિરુદ્ધ. એમ વિકલ્પ છે એ રાગ છે, રાગ છે એ આત્માનો દુશ્મન છે. તમારા દુશ્મન પાસે આત્માનો મહિમા કેટલો કરાવી શકો તમે? વિકલ્પ વૃદ્ધિ ના કરવી, વિકલ્પ થી નિર્વિકલ્પ થવાય. ચોખ્ખી વાત એ, ન્યાય ની વાત એ છે, સમજી શકાય એવો સાદો ન્યાય છે. આપણે હમણાં સમ્યક દર્શનનો આર્ટિકલ વાંચ્યો એની શરૂઆતમાં એક વાત લખી છે, ફરીને ધ્યાન દોરો, યાદદાસ્ત બાળકી, કે સમ્યક દર્શન શું છે? કે સ્વરૂપનો અત્યંત મહિમા તે જ સમ્યક દર્શન છે. પહેલી વાત એ કરી છે. કેમ? કે સ્વરૂપને ઓળખ્યા પછી સ્વવિકલ્પ દશામાં સ્વરૂપનો મહિમા ચાલતો હોય છે. જ્યાં સુધી વિકલ્પપૂર્વક સ્વરૂપનો મહિમા ચાલતો હોય છે ત્યાં સુધી એની ડિગ્રી છે, એની હદ છે, એ મર્યાદિત છે. અત્યંત મહિમા થાય ત્યારે નિર્વિકલ્પ થઈ જાય, એનું નામ સમ્યક દર્શન. સમ્યક એ આપણે પહેલા વહેલા ત્યાંથી જ આર્ટિકલ શરૂ કર્યો છે, એ વાત કરતા કરતા શરૂઆતમાં છે. જેમ કે કોઈ માણસને બહુ દુઃખ થાય છે તો રાડો પાડે, મને આમ થાય છે, આમ થાય છે, દુખે છે, દુખે છે, દુખે. બહુ દુખાવો વધી જાય ત્યારે બેશુદ્ધ થઈ જાય, કોમામાં જાય. એ દુઃખની અત્યંત ડિગ્રીને સૂચવે છે. એને સૂચવે છે કે રાડો પાડવાની બંધ થઈ જાય. એટલે દુઃખ મટી ગયું નથી, વધી ગયું છે. એમ બધે એવું જ છે. અમુક હદે જાય એટલે અવસ્થા કે બીજી થઈ જાય, જુદી થઈ જાય. જે પરમાત્મા સ્વરૂપ છે, અંદરમાં જે પરમાત્મા બિરાજમાન છે, એ સ્વરૂપે તો નિર્વિકલ્પ છે. અને જ્ઞાનમાં એ પ્રત્યક્ષ થાય છે ત્યારે એનું નિર્વિકલ્પ ધ્યાન લાગે છે. નિર્વિકલ્પતાને ધ્યાન કહે છે. પછી વિકલ્પાતીત દશા એને ધ્યાન કહે છે. તો જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે નિર્વિકલ્પ સ્વરૂપ, અને હું નિર્વિકલ્પ છું એવો જે ભાવ છે એ સ્વવિકલ્પતાની મર્યાદા ઓળંગીને આગળ જાય છે પ્રત્યક્ષતાને કારણે, ત્યારે તે નિર્વિકલ્પ થાય છે. પ્રેક્ટિકલ સાઈડ થોડી વિચારીએ તો એવી રીતે છે કે તમે મારી સામે નથી બેઠા ત્યારે તમે પરોક્ષ છો ઇન્દ્રિય જ્ઞાનથી, અને તમે મારી સામે બેઠા છો ત્યારે ઇન્દ્રિય જ્ઞાનથી તમે પ્રત્યક્ષ છો મને. જ્યારે તમે પરોક્ષ છો ત્યારે હું તમારું સ્મરણ કરું છું, અને એ સ્મરણમાં મને તમારો વિકલ્પ આવે છે ત્યારે સ્મરણ થાય. પણ તમે પ્રત્યક્ષ હોય ત્યારે મારે તમારું સ્મરણ કરવાનું રહેતું નથી. હું તમને પ્રત્યક્ષ જોઉં છું, પછી વિકલ્પ સ્મરણ કરવાની ક્યાં જરૂર રહી? પછી તમે મળ્યા, તમને જોયા એનો આનંદ છે મને. પછી તમને પ્રત્યક્ષ જોયા એનો મને આનંદ છે. તમે ઘરે રહી ગયા ત્યારે તમને સ્મરણથી હું જોતો હતો. સ્મરણ કરવું અથવા નિધિધ્યાસન કરવું, વિઝ્યુઅલાઇઝ કરવું, કહું તો વિઝ્યુઅલાઇઝ તમે કરો. પણ એ બધી પરોક્ષની ભૂમિકા છે, સ્વવિકલ્પ દશા છે. નિધિધ્યાસ પણ સ્વવિકલ્પ દશા છે. સ્મરણથી થોડુંક આગળ વિઝ્યુઅલાઇઝેશન છે, એ થોડુંક આગળ છે, એટલે એમાં અસર વધારે આવે છે સ્મરણ કરતા. પ્રત્યક્ષમાં તો પ્રત્યક્ષ જોવાનો આનંદ છે, એમાં પછી વિકલ્પની આવશ્યકતા રહેતી નથી. એમ અંદર પરમાત્મા પોતે અનંત પ્રત્યક્ષ છે. કેટલો પ્રત્યક્ષ છે? અનંત પ્રત્યક્ષ છે. અને અંતર્મુખ થયેલું જે જ્ઞાન છે એ પણ પ્રત્યક્ષતા ધારણ કરે છે. ઇન્દ્રિયો દ્વારા એની પરોક્ષતા છે, કેમ કે વચ્ચે ઇન્દ્રિયોનું નિમિત્ત આવ્યું. જ્યારે સ્વરૂપને જોવા માટે કોઈ ઇન્દ્રિયની જરૂર નથી, એ તો અંતર્મુખ થઈ ગયું. ઇન્દ્રિયો દ્વારા જોનારું જ્ઞાન બહિર્મુખ છે, બહારમાં પ્રવર્તે છે. અને બહારમાં ક્યાંય આત્મા નથી એટલે ઇન્દ્રિય જ્ઞાનથી કોઈ બી આત્મા જણાતો નથી. જ્ઞાન જ્યારે અંતર્મુખ થાય ત્યારે એ પ્રત્યક્ષતા ધારણ કરે. એનો વિષય અનંત પ્રત્યક્ષ એવો આત્મ સ્વરૂપ છે, એ નિર્વિકલ્પ છે. અને પ્રત્યક્ષ જ્ઞાનમાં અનંત પ્રત્યક્ષ જ્યારે નિર્વિકલ્પ સ્વરૂપ થાય ત્યારે નિર્વિકલ્પ ધ્યાનની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. અવસ્થામાં સહજ માત્રપણે સહેજે સહેજે એને આત્મ સાક્ષાત્કાર કહેવામાં આવે છે, એને સમ્યક દર્શન કહે છે, એને સ્વાનુભૂતિ કહે છે, એવા એના અનેક નામો છે. તો અહીંયા કહે છે કે જે આત્મા આત્માને પરમાત્મા સ્વરૂપે જુએ છે ત્યારે એમાં કર્મ બંધાયેલા નથી, કર્મ સ્પર્શાયેલા નથી. અનન્ય માને ચાર ગતિ કે મનુષ્ય દેવ નારક ત્રિયંજ એસી કોઈ અવસ્થા રૂપે ઓ પરમાત્મા તત્વ હોતા નહીં, કભી નહીં હોતા. અવિશેષ મેને ગુણ ભેદ ભી ઇસમેં નહીં હૈ. મેને ગુણ ભેદ જિસમેં વિલીન હો ગયે હૈ એસે હૈ, નહીં હૈ માને શૂન્ય હૈ એસા નહીં, ગુણો સે શૂન્ય હૈ એસા નહીં હૈ, લેકિન ગુણ ભેદ જિસમેં विलीन हो गए हैं ऐसा अविशेष है। और असंयुक्त मैंने राग का संयोग भी जिसको नहीं है ऐसा परमात्मा, निज परमात्मा ऐसा है। ऐसा अपने स्वरूप को जो देखता है, देखता है माने अनुभव करता है, प्रत्यक्ष अनुभव करता है, वह सर्व जिनशासन को देखता है। कभी कोई विद्वान ऐसा कहते हैं कि ज्ञानी को अपना आत्मा की भले ही समझ हो, बाकी विधि विधान का समझ ज्ञानी को नहीं होती है। जिन शासन में जो विधि विधान है वो तो पंडितों का विषय है, वो ज्ञानियों का विषय नहीं है। ये बहुत विवाद चला था, हमारे प्रतिष्ठा का प्रसंग था ना, तो नंदीश्वर जिनालय का सोनगढ़ में कई विद्वानों की बहुत चिट्ठी आई। हम बोले कि यहाँ तो ज्ञानी विराजमान है, वो समस्त जिन शासन है, वो कहते हैं वो ठीक है। और बड़े बड़े विद्वान चर्चा करने को आए, इसमें ये युगल जी भी आए थे विरोध के पक्ष में, और भी बड़े बड़े विद्वान आए थे, ये अपने चौरे जी आए थे, गजाबेन आई थी, काफी लोग आए थे, अच्छे अच्छे शिक्षा लोग भी आए थे, विद्वान लोग भी आए थे। हमारे साइड में भी विद्वान लोग तो है ही, ऐसा नहीं कि विद्वान नहीं है, तो हम लोगों की उतनी तैयारी थी कि उन लोगों को आश्चर्य हुआ कि विधि विधान यहाँ तो स्वामगढ़ मैंने अध्यात्मगढ़ अध्यात्म की बातें बहुत हैं यार गुरुदेव की कृपा से, लेकिन विधि विधान के विषय में भी हम लोगों की उतनी तैयारी है वो उन लोगों के अंदाज में नहीं थी। तो हमने वो उनके शास्त्र दिखाए और दिगंबर जैन परंपरा में कितनी विधि से प्रतिष्ठा होती है ऐसा प्रश्न हमने छेड़ा। जब प्रतिष्ठा के विषय में आप विवाद करने को आए हैं या समझाने को आए हैं तो आपके संप्रदाय में कितने प्रकार से प्रतिष्ठा होती है, कितनी प्रकार की विधि है मालूम है? वो लोग को मालूम नहीं थे, हम तो बहुत तैयारी करके बैठ गए थे, तो उनको मालूम हो गया कि सारा हिंदुस्तान विरोध में है, हिंदुस्तान का पूरा दिगंबर संप्रदाय। तो बोले देखो चार प्रकार से आपके यहाँ हो रही है ऐसा 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 ऐसा। उन लोगों को तो ये देखो अपने को तो मालूम नहीं, इनको सब मालूम है। फिर ये भावी तीर्थंकर की बात थी, भावी तीर्थंकर का शास्त्र में कोई दृष्टांत है क्या? है कि भरत महाराजा ने, भरत चक्रवर्ती ने 324 की स्थापना की थी कैलाश में, कैलाश पर्वत पर उन्होंने जिन मंदिर बनाया और उनमें 324 की स्थापना की है, भूतकाल से 24 तीर्थंकर, वर्तमान के 24 तीर्थंकर और वर्तमान 24 के 24 तीर्थंकर हुए, तो एक ही थे आदिनाथ भगवान ही हुए थे, 23 तो बाकी थे ऋषभदेव भगवान भरत चक्रवर्ती के समय में और भविष्य के 24 का 24 तीर्थंकर। तो ये 72 जो तीर्थंकर है उसमें 25 ही हुए थे और 47 नहीं हुए थे, 47 नहीं हुए थे। गत 24 के 24 हो गए और वर्तमान 24 के एक आदिनाथ हुए थे ऋषभदेव भगवान, दूसरे नहीं हुए थे, बाकी 23 बाकी थे। तो 23 हो और 24 भविष्य के, 47 प्रतिमा की प्रतिष्ठा भरत महाराजा ने की है अपना पुराण बोलता है। उन्होंने भावी तीर्थंकर की प्रतिष्ठा हो ही नहीं सकती, यहां से बात चालू हुई थी, भूतकाल की होती है या वर्तमान की होती है, भावी की नहीं हो सकती। पहले तो वो लोग वर्तमान के नहीं मानते थे क्योंकि सोनगढ़ में सिमंदर भगवान की प्रतिष्ठा हुई तब यही विरोध चालू हुआ था दिगंबरों का, कि जो सिद्धालय में चले गए उन्हीं की प्रतिष्ठा हो सकती है, जो विराजमान है उसकी हो ही नहीं सकती, और सिमंदर होगा न भी विराजमान है। ये सोनगढ़ वाले नई नई बात लाते हैं, नया धर्म खोला है। लेकिन बयाना में 400 साल पहले के सिमंदर भगवान के प्रतिमा विराजमान है, तो सबूत निकला। और 324 की प्रतिष्ठाएं किस किस ने कहां कहां कराई उसका रिकॉर्ड हमारे पास था। वो दिखाया कि देखो आपके संप्रदाय में ये गांव में ये सिटी में ऐसा ऐसा हुआ है। और एक ऐसा निकला है उसमें सबूत कि साहू श्रेयांश प्रसाद जी आए थे, और इनके जो बड़े भाई साहू शांति प्रसाद जी थे उसने प्रतिष्ठा कराई थी 324 की। वो सबूत निकला, देखो आपके भाई ने ये करवाया है, और जिस किताब में ये उल्लेख है उसमें इस कार्य की बहुत बड़ी प्रशंसा की गई है, जिसका आप निषेध करने को आए हैं इन्हीं की प्रशंसा की गई है ये किताबें। तो हम लोगों की जो तैयारी देखी लगा कि ये लोग अपने जो स्टडी किया है इससे काफी मात्रा में ज्यादा स्टडी करके बैठे हुए हैं इधर। विमलनाथ भगवान, विमलनाथ भगवान के पूर्व मुख में जब उनको मालूम हुआ तो दूसरे तीर्थंकर के दिव्य दही में या कोई किसी विशेष ज्ञानी के संपर्क से मालूम हुआ है पुराण में कोई घटना है, तो विमलनाथ भगवान ने खुद ने उत्सव मनाया अपना तीर्थंकरत्व का, भावी तीर्थंकरत्व का उत्सव किया था। तो पुराण में वो सब बातें हैं और सब बातें रखी थे, तो ये सब होता है। और ये खुशी का प्रसंग है, ये कोई निषेध करने लायक चीज है ही नहीं। क्या है, एक मोटिव लेके आए थे कि ये प्रतिष्ठा को बंद करा दो, ये बात संभव नहीं थी। मतलब क्या है कि जिन शासन कहाँ है वो विद्वानों को उतना पता नहीं होता है जितना ज्ञानी को पता होता है। तो उस विषय में परीक्षा काल भी बहुत आ गया बड़ा।
मैं
युगल जी ने एक दलील करी थी, मारी दलील शास्त्रोक्त हती, ख्याल तो आवी गयो कि मारे आ करता नहीं कर, मैं इस बात को छोड़ूंगा नहीं, मुझे बड़ा छटकवा मांगे हैं, मैं आपको नहीं छोड़ूंगा, आप जिस काम से आए उसको पूरी चर्चा करके जाओ, ऐसा हम नहीं छोड़ेंगे। आप इधर तक आए हैं वही बात करने को आए हैं, अब दूसरी बात विषयांतर नहीं होगा अभी। अभी तो इसी बात को पूरा छनछड़ करके फाइनल करना पड़ेगा। दूसरे लोग कैसे छटकते, हम तो विद्वान है नहीं, हम तो सिखिया लोग हैं, हम कुछ जानते नहीं, हमारे विद्वान लोग ना बोलते हैं, आप तो विद्वान है आप कहाँ जाएंगे। हमको तो बात करनी पड़ेगी। स्थापना क्या है, मैं प्रश्न ये उठाया, 50 आदमी बैठे थे, पूरा कमरा भरा था, हमारी चर्चा दोनों की चालू हुई, स्थापना क्या है, निक्षेप है, व्यवस्थित बात सिस्टमेटिकली एकदम। स्थापना है और निक्षेप है, चार निक्षेप में एक स्थापना निक्षेप है। वो निक्षेप क्या चीज है कि नई का विषय है, हमारा शास्त्र बोलता है, सिद्धांतिक बात है कि नई का विषय हुई स्थापना, नई का विषय हुई निक्षेप। अब ये निक्षेप का जो प्रकरण अपने यहाँ विवाद में चला है, तो नए ज्ञान जिसके पास है उसको पूछिए, या तो आप कहिए कि हमारे पास नहीं ज्ञान है, तो उसको पूछे ये ठीक हो रहा है ये ठीक नहीं हो रहा है, बात खत्म हो जाएगी। तो एग्री कर दिया कि ठीक है, फिर ये सब है तो अपन कुछ कॉम्प्रोमाइज कर ले, तो कॉम्प्रोमाइज में आ गए थे। फिर समाज में उसकी चली नहीं, समाज वाले तो एक ही बात में थे कि प्रतिष्ठा को बंद कराओ, दूसरा कुछ हम नहीं चाहते। वो बात क्या है उसमें, जीव शासन कहाँ है? तो जहाँ ज्ञानी है वहाँ जीव शासन, ज्ञानी नहीं है वहाँ भले ही मंदिर बने, भले ही रथ यात्रा निकले, भले ही प्रतिष्ठा हो, जीव शासन वहाँ ज्ञानी से विमुख जो चलते हैं स्वीकारते नहीं इसकी बात को, वो बात जीव शासन में आती नहीं। पता ही नहीं है उसमें क्या रहस्य है, वो पता नहीं है, तो कहीं ना कहीं तो गड़बड़ हो ही जाएगी। जो विपरीत अभिप्राय में खड़े हैं उसे उन लोगों से कुछ न कुछ तो विपर्यास हो ही जाएगा। जो विपरीतता में खड़े हैं उससे अविपरीत फल का अपेक्षा कैसे रखी जाए, कोई नहीं सकता। हाँ अनुमोदना तो नहीं करनी, इनके विपरीत अभिप्राय की तो अनुमोदना नहीं करनी चाहिए। किसी के भी विपरीत अभिप्राय की अनुमोदना तो नहीं करनी चाहिए। अपनी जवाबदारी समझवाने के छे के नहीं, आपने व्यापार करिए छे, व्यापारी छे तो समझा वगैरह कोई ने धीरे दीजिए छे, तो माल लेवा आवे ई बधा ग्राहक, એટલે બધા ગ્રાહકને માલ થોડો આપીએ છીએ, કેમ કે આપણા પૈસા ન ડૂબે એની જવાબદારી આપણી છે, એને ડૂબે તો જવાબદારી આપણી છે। તો એ વિષય જેટલો ગંભીર છે અને સમજદારીથી આપણે કરીએ છીએ એના કરતાં વધારે કિંમતી અને વધારે ગંભીર છે। આપણા પારમાર્થિક હિત અહિત સાથે સંબંધ ધરાવે છે। ધાર્મિક વિષયમાં બહુ જ કાળજીથી ચાલવું જોઈએ, જરા એમને મધરથી નહીં ચાલવું જોઈએ। હીરાના વેપાર કરતા વધારે બારીકાઈથી આ વેપાર કરવા જેવો છે। હીરાને ઇલેક્ટ્રિક બેલેન્સથી તોડવામાં આવે છે, ઓલું ત્રાજું નો કામ આવે, એમાં પલ્લા વાળો ઇલેક્ટ્રિક બેલેન્સ હોય, અને એનું પલ્લું પણ હલી ન જાય એટલા માટે કાચની કેબિનમાં હોય, બહારથી ચાંપ દાવે, કેમ કે એક સેન્ટનો પણ ફરક પડે તો હજારો રૂપિયાનો ફેર પડે એને। એક સેન્ટ એટલે એક ગ્રામના દસમા ભાગનો કેરેટ કે છે ને એના સોમા ભાગને સેન્ટ કે છે, લૌકિકમાં પણ કિંમતી ચીજ માટે આટલી કાળજી ભરેલી વ્યવસ્થા છે. આ તો અલૌકિકમાં એથી વધારે કિંમતી ચીજ છે. એની કાળજી એટલી જ હોય ને, એમ કેમ ચાલે? ગુરુદેવ તો કહેતા કે વાણિયાએ ધર્મને મૂલ્ય વગરનો નિર્મૂલ્ય કરી નાખ્યો. કેટલો? કે બાર આનાની તાવડી જેટલી ધર્મની કિંમત નથી. કેમ કે તાવડી લેવા જાય તો ટપોરો મારીને લે. તેથી તો પહેલા તો બે આનાની આવતી હતી. પાંચ વર્ષની છોકરીને એમ ન કહેવાય કે તું તાવડી લિયા, કેમ કે એને ખબર ન પડે તાવડી લેવાની. એને જે સમજી શકે, તિરાડ બે ન દેખાય તો પણ અવાજથી તો એની પરખ કરવી જોઈએ. તિરાડ એવી બારીક હોય તો ન દેખાય, જોઈને લેવાની નહીં, સાંભળીને લેવાની તાવડી. એવી જેની પરખ હોય એને જ મોકલાય, બીજાને નહીં. એટલી કિંમત ધર્મની નથી. ગમે ત્યાં બેસી ગયા કે ગમે ત્યાં માથું નમાયું, ધર્મે નહીં ચાલતા. હર જગ્યાએ નમસ્કાર કરલો, હર જગ્યાએ વો કરલો, બેઠ જાઓ, સુનને કો બેઠ જાઓ, એ નહીં કરતા. બહુ કિંમતી વિષય હે, સોચ સમજ કરકે આગે બઢને કી બાત હૈ, એસા નહીં ચલતા. ઇસલિયે તો અપન કો વહાં સ્ટેટ મેં થોડા તકલીફ પડતા થા. અપન હર જગ્યાએ તો બાત સમજતે હૈ તો હર જગ્યા તો એસા હોય ગયા. વિતરાગ હોવે ઓર શૃંગાર હોવે, પહેલે તો ત્યાગ કર દિયા. જો મુનિરાજ હોવે સબ પ્રકાર કા ત્યાગ કરકે, ગૃહસ્થી કા, શૃંગાર કા, કપડે કા, સબ ત્યાગ કરકે બેઠ ગયા. જબ વો અરિહંત હોતે હૈ, તીર્થંકર પદવી મેં આતે હૈ, તો વો મુનિરાજ પહેલે થે. પહેલે કોણ સી દશા મેં થે? મુનિરાજ કી દશા મેં થે. વો મુનિ ઉત્કૃષ્ટ મુનિ હો ગયે. ક્યા હુઆ? કેવળ જ્ઞાન પ્રાપ્ત હોને સે ઉત્કૃષ્ટ મુનિ હો ગયે. તો ઉસકો મુનિન્દ્ર કહેતે હૈ. જિનેન્દ્ર કો મુનિન્દ્ર ભી કહેતે હૈ શાસ્ત્ર મેં. મુનિયો કે ઇન્દ્ર, ઇન્દ્ર મને શ્રેષ્ઠ. દેવો મેં જે શ્રેષ્ઠ હૈ ઉસકો દેવેન્દ્ર કહેતે હૈ. મનુષ્યો મેં જો શ્રેષ્ઠ હૈ ચક્રવર્તી વગેરે ઉસકો નરેન્દ્ર કહેતે હૈ. ઓર મુનિયો મેં જે શ્રેષ્ઠ હૈ ઉસકો મુનિન્દ્ર કહેતે હૈ. ઇન્દ્ર મને શ્રેષ્ઠ. અબ જબ મુનિ હુએ તબ તો સબ છોડ દિયા હૈ અલંકાર. ઓર મુનિ મેં શ્રેષ્ઠ હુએ તબ અલંકાર પહેન લિયા. વાત સંભવ હૈ ક્યા? ત્યાગ ઘટતા હૈ યા બઢતા હૈ? અધૂરી વિતરાગતા મેં છોડ દિયા, ઓર વિતરાગતા પૂરી હો ગઈ તો ગ્રહણ કર લિયા. વો કૈસે બનતા હૈ? વો સંભવ નહીં. ઓર બિના અલંકાર, બિના કપડે અલંકાર શોભા ભી નહીં દેતા. એક સામાન્ય બુદ્ધિ કા વિષય વો ભી છૂટ ગઈ. સામાન્ય બુદ્ધિ કા વિષય ભી છૂટ ગયા કે કપડે તો પહેનાતે નહીં ઓર અલંકાર લગાને લગે. તો ઇસ તરહ સે જ્યાં જ્ઞાન નહીં હોતા હૈ વહાં વિપર્યાસ સે કુછ ને કુછ ગડબડ હુએ બિના રહેતી હો હી જાતી. यहां कहते हैं कि जो आत्मा का अनुभव करता है वो सर्व जिन शासन को देखता है, समझता है, और ये सब जिन शासन का विधि विधान सभी बातें द्रव्य श्रुत में आया है. द्रव्य श्रुत मैंने जो बाहर में वाणी है भगवान की, ज्ञानियों की, उसको द्रव्य श्रुत कहते हैं. भगवान की वाणी को, मुनियों की वाणी को, आचार्यों की वाणी को और ज्ञानी की वाणी को जिनवाणी बोलने में आते हैं, ब्रह्म स्वरूप बोलने में आते हैं, तथा अंतर में अभ्यंतर में ने अंतर में वो ज्ञान रूप भावश्रुत वाला है जिन शासन। क्यों कि अंदर में जो भावश्रुत ज्ञान हुआ बाद में वाणी निकली, इसलिए जिन शासन द्रव्य रूप और भाव रूप दो प्रकार से हैं। द्रव्य रूप में वाणी रूप है और भाव रूप में ज्ञान रूप है, ऐसा जीन शासन है। ये बात गाथार्थ में आई है, अब इसकी टीका करेंगे कि जो यह अबद्ध स्पष्ट अनन्य नियत अविशेष और असंयुक्त ऐसे ऐसे पांच भाव स्वरूप आत्मा की अनुभूति है, आत्मा का प्रत्यक्ष अनुभव है, वह निश्चय से समस्त जिन शासन की अनुभूति है। तो आत्मा है वही जिन शासन स्वरूप है और उसका अनुभव वही जिन शासन है। इसका अनुभव ही जिन शासन है, स्वानुभवी जीव को इतनी बड़ी पदवी दे दी, बहुमान किया है यहाँ आचार्यों ने, स्वानुभव का बहुमान कर दिया। क्योंकि जिस ज्ञान में शुद्ध परमात्मा पद का, शुद्ध आत्म पद का अनुभव हुआ वह श्रुत ज्ञान है, जिस ज्ञान में अनुभव हुआ वह श्रुत ज्ञान है, क्योंकि नीचे तो श्रुत ज्ञान ही है, केवल ज्ञान तो तेरे गुण स्थान में होगा, और ये श्रुत ज्ञान स्वयं आत्मा ही है। क्या बोला, श्रुत ज्ञान ही आत्मा है। आत्मा तो आत्मा है ही, लेकिन जिस श्रुत ज्ञान में निर्विकल्प स्वानुभव हुआ वही श्रुत ज्ञान भी आत्मा है, अध्यात्म के प्रकरण में ये सिद्धांत है कि स्वानुभव करने वाला श्रुत ज्ञान ही आत्मा है। द्रव्यान योग की बात अलग है, द्रव्यान योग में तो श्रुत ज्ञान है वो आत्मा का ज्ञान गुण की पांच प्रकार की पर्याय में से एक प्रकार की पर्याय है, लेकिन यहाँ द्रव्यान योग नहीं चलता है, यहाँ अध्यात्म अनुयोग चलता है। तो अध्यात्म में तो अनुभव करने वाला श्रुत ज्ञान ही आत्मा है। क्यों, कारण देंगे। क्योंकि ज्ञान की अनुभूति ही आत्मा की अनुभूति है, जो ज्ञान स्वसंवेदन रूप से अनुभव गोचर होता है ध्यान में, ध्यान के काल में स्वसंवेदन रूप अनुभव गोचर होता है, वो ज्ञान आत्माकार होता है। कैसा होता है, आत्माकार होता है, स्व आकार होता है, स्वरूपाकार होता है, क्योंकि स्वरूप में एकाकार हुआ है। ध्यान माने क्या है, एकाग्रता, ज्ञान के स्वरूप में एकाग्रता को ध्यान कहते हैं, आत्मज्ञान। फिर से, जो ज्ञान आत्म स्वरूप में लीन हुआ, एकाकार हुआ, स्वरूपाकार हुआ, उसी को कहते हैं आत्मज्ञान। तो स्वरूपाकार होने से, आत्माकार होने से उसको कह दिया आत्मा। वहां अनुभव ऐसा ही चलता है कि मैं आत्मा हूं, निर्विकल्प अनुभव क्या चलता है कि मैं आत्मा हूं, इसलिए स्वानुभव जिस ज्ञान में होता है वो ज्ञान को भी आत्मा कहने में आता है। ज्ञान को एक पर्याय नहीं बोली जाती, ज्ञान को आत्मा बोला जाता है। शुद्ध ज्ञान ही आत्मा है, वही आत्मा है। ये जो स्टेटमेंट दे रहे हैं आचार्य कि श्रुत ज्ञान ही आत्मा है, क्योंकि ज्ञान की अनुभूति वही आत्मा की अनुभूति है, ज्ञान ने अवलंबन लिया, परमात्मा पद का अवलंबन लिया, पर जिसका अवलंबन ज्ञान लेवे वो सदाकार होकर होकर ही रहता है। सदाकार हो जाता है, बाहर में भी ऐसा ही है, जिसका अवलंबन लेता है तो तदाकार हो जाता है। जैसे कोई चीज कड़वी लगी तो जैसे मैं कड़वा कड़वा हो गया, मीठी लगी तो मैं मीठा मीठा हो गया, ऐसे ही तदाकार अवस्था बहुत तीव्र रूप से होती है स्वानुभव में। इसलिए ज्ञान की अनुभूति वो आत्मा का अवलंबन के अवलंबन से होने से वो आत्मा की अनुभूति बोली जाती है। तो आत्मानुभूति है वही ज्ञानानुभूति है, ज्ञानानुभूति है वही आत्मानुभूति है। दो में शब्द भेद है, बात एक ही है, दो बात उसमें नहीं है। इस प्रकार से बात करने के पीछे हेतु है, श्रुत ज्ञान ही आत्मा है ऐसा स्टेटमेंट देने के पीछे आचार्य महाराज की खास बात करने की पीछे कोई इरादा रख करके वो बात कर रहे हैं, हेतु रख कर। क्या हेतु है कि जो ये समय सार को पढ़ने सुनने वाले आया है जी, उनको स्वानुभव नहीं है, उनको स्वानुभव करने की विधि पद्धति कार्य पद्धति बतलाने की उसमें हेतु है। उनको स्वरूप ध्यान कैसे होएगा, देखो ये बात हमको बतानी है, इसलिए हम इस प्रकार से बात कर रहे हैं। पर्टिकुलर मोटिव है इस प्रकार से बात करने में। परिणाम को परावलंबन छोड़ करके निजावलंबन में ले जाना तो किस चैनल से ले जाना, हाउ टू चैनलाइज द पर्याय परिणमन, ये खास बात इस गाथा में है कि किस चैनल से ये पूरा अबाउट टर्न हो जाए। जैसे यू टर्न मारते हैं ना, इधर ज्ञान चल रहा है उधर जा रहा है, इधर उधर 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 जा रहा है, सीधा अबाउट टर्न होकर के अंदर में आ जाए। वो कैसे आए, वो सिस्टम जो है चैनल है उसकी खास बात करने के उनका अभिप्राय है। इसलिए बोले कि श्रुत ज्ञान ही आत्मा है, तो सुनने वाला जो था उनको लगा अरे श्रुत ज्ञान आत्मा है तो मेरे तो श्रुत ज्ञान चलता है, मेरा जो अभी ज्ञान है सभी छद्मस्तों का तो मति श्रुत है ही, मति का पार्ट बहुत कम है, ज्यादा रोल तो श्रुत ज्ञान का ही चलता है। जब श्रुत ज्ञान ही आत्मा है तो ये क्या कह रहे हैं आचार्य। एक दफे तो वो श्रुत ज्ञान में कॉन्सेंट्रेट होने के लिए तैयार हो जाएगा, अरे श्रुत ज्ञान आत्मा है और तो स्वयं मेरे को ही प्रकट आत्मा है, तो आत्मा कोई मेरे से तो दूर है ही नहीं, और जो गुरु समझा रहे हैं, गुरु को भी यही कहना है कि तुम अपने आत्मा को, अपने परमात्मा को दूर मत देख। क्या दूर मत देख? चतुरांगुल है, दृगसे मिले, दूर है ही नहीं, लेकिन वो बात रही सो गुरु का गुरु बनते बात दूर नहीं है, लेकिन देखना कैसे वो गुरुगम की बात है। गुरुगम में दो बात है, गुरु जो रहस्यभूत बात करते हैं वो भी एक चीज है, और इस रहस्य को पकड़ने वाली पात्रता है वो भी एक चीज है। जब दोनों का मेल खाता है तब गुरुगम होती है, हाँ तो गुरुगम नहीं होती है। तो गुरु की बात का गम पड़ना उसको गुरुगम कहते हैं, गुरु पात्रता वाले को पड़ती है, दूसरे को नहीं पड़ती। तो यहां से उनको एक पॉइंट पे ले आए कि श्रुत ज्ञान ही आत्मा है, और ज्ञान की अनुभूति आत्मा की अनुभूति है। तो अब कहते हैं कि तेरा शुद्ध ज्ञान जो जानता है वो बात हम नहीं करेंगे, तेरा शुद्ध ज्ञान में अनुभव की क्रिया है, वो अनुभूति है, और वो अनुभूति आत्मा की अनुभूति है। ज्ञान की जो अनुभूति है वो आत्मा की अनुभूति। समझने वाले को अपने श्रुत ज्ञान में अनुभव हो रहा है उस जगह पे अंदर में आना पड़ेगा। बाहर मिथ्या अध्यास में, मिथ्या अनुभव में, ठंडी गर्मी कड़वा मीठा का अनुभव हम बोलते हैं, वास्तव में ऐसा हो ही नहीं सकता। कोई ज्ञान ज्ञान गर्म होता नहीं, कोई ज्ञान कड़वा मीठा होता नहीं, ज्ञान ज्ञान ही रहता है हमेशा। ये भ्रांति है कि मुझे ऐसा लगा, वो इसलिए कहते हैं कि मात्र ज्ञान है, अकेला ज्ञान है, सामान्य रूप ज्ञान है, वहां ज्ञान वेदन है, और जहाँ ज्ञान वेदन है वह ज्ञानानुभूति है, और जो ज्ञानानुभूति है वह आत्मानुभूति है। इस तरह से ले जाते हैं अंदर। वस्तु की स्थिति यानी वस्तु की मर्यादा को देखें तो ज्ञान में सिवा ज्ञान दूसरे का अनुभव होने का कोई अवकाश नहीं है, नो स्कोप, कोई गुंजाइश नहीं। तो दूसरे का अनुभव करे वो, चाहे निगोद का जीव हो, चाहे सिद्धालय में विराजमान सिद्ध परमात्मा का जीव हो। निगोद से लेकर के सिद्ध पर्याय तक सभी बीच बीच वाली पर्याय आ गई उसमें, संसार के सभी जीवों को अपना ज्ञान का ही अनुभव हो रहा है, लेकिन कॉन्सेप्ट विपरीत है, मिसकॉन्सेप्ट है कि हमको दूसरे दूसरे पदार्थ का अनुभव हो रहा है। हम आम खाते हैं तो हम आम का अनुभव बोलते हैं, हम चटनी खाते हैं तो चटनी का अनुभव बोलते हैं, नमकीन खाते हैं तो नमकीन का अनुभव बोलते हैं। नहीं, ज्ञान तो उस सब बात को जानता है, अनुभव करता है स्वयं का, खुद का। और कब कि जो पर्याय अनुभव करती है वही अनुभव में आती है। एक पर्याय दूसरी पर्याय का अनुभव करती है तो बात भी नहीं। चलती हुई सभी ज्ञान के पर्याय अपने आप अपना ही अनुभव करती है। इसलिए वेदन भी खुद का, वेदन को अनुभव को इसी बात, वेदन भी खुद का, इसलिए वेदन करने योग्य भी खुद और वेदन करने वाला भी खुद। एक ही पर्याय में दो फैक्टर हो गया, एक वेदन करने वाला और वेदन में आने वाला। अगर इस बात को अपने परिणमन में प्रैक्टिकली देखे तो उसको बहिर्मुखता छोड़ करके देखना पड़ेगा, तभी देखने में आएगा। बात कहां ले गया, अंतर्मुखता करा। इस तरह से जो रहस्यभूत विषय है अंतर्मुखता का, वो यहां खुला है। आचार्य महाराज ने दृष्टांत दे करके बहुत स्पष्ट करके उसका प्रैक्टिकल साइड को खोल करके कैसे स्वानुभव होता है, कैसे अंतर्मुखता होती है, इस विषय को इस गाथा में बहुत अच्छी तरह विधि का विषय को एकदम कैसे परिणाम को चैनलाइज किया जाता है वो बताया है। अपन कल के स्वाध्याय में वो उसी को बिल्कुल एजेंडा पर ले लेंगे। अब तो समय हो गया है यहाँ तक पहुँचने में, चलो।